आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्थापित आ भागवत कथा नी अंदर आप समस्त वैष्णव एवं वैष्णवियों हार्दिक स्वागत छे। दरेक जीवात्मा स्वतंत्र जीवन जीववा मागे छे के हूँ स्वतंत्र जीवन जीव पण दरेक जीव बंधायेलो छे। आ जगत में कोई चोरी करे छे, कोकने मारी नाखे तो पोलिस वाला एने पकड़ी ने लई जाए छे अने जेल में नाखे। अने जेटलो मोटो कैदी होय एटली मोटी सजा मळे एने। अने जेल में जो ई हरखो न रहे तो एने साकड़े थी बांधवामां आवे छे, काळा पाणीनी सजा एने देवामां आवे छे। एना हाथ अने पग अने गळामां छे ने साकड़ो बांधेली होय अने एक ज जग्याए ने मळमूत्र त्याग करवानो, एक ज जग्याए जमवानो ने एक ज जग्याए ऊंघवानो, त्यांथी हली न शके। आवा कैदीओ पड्या छे जेलमां અને દરેક કેદીને આઝાદ થવું છે। એ કેદીને સ્વતંત્ર થવું છે પણ એ થઈ શકતો નથી, કારણ કે એણે બહુ પાપ કરેલું છે, ચોરી, કોકને મારેલા છે, ઘર બાર લૂંટ્યા છે, દીકરીઓને અલગ અલગ પાપ વૃત્તિ છે, એ પાપ કરેલા છે એટલે એને ભોગવવા પડે છે। અને આ જગતની અંદર પણ જેટલા જીવો છે એને પાપ કરેલા છે એટલે આ જગતમાં ફસાયેલો છે, અને એમાંથી નીકળવા માટે ભગવાનની શુદ્ધ કથા, ભગવાનના દર્શન અને ભક્તોનો સંગ કરવાથી એ હંમેશાની માટે સ્વતંત્ર થઈ જશે। આપણને અત્યારે લાગતું નથી કે અમારે તો કાંઈ બેડી બાંધી નથી, કાંઈ દેખાય છે નથી દેખાતું, પણ બધા બંધાયેલા છે। બધાને ખબર હશે કે પહેલા ટ્રેક્ટર નહોતું એટલે ખેતીવાડીવાળા શું કરે, ખળું હોય, ખળામાં એક મોટું લકડું રાખે અને એ ગાયને છે ને બળદ હોય ને ગોળ 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 ફરે અને એના પગેથી જેટલા દાણા હોય ઘચરી નાખે અને એમાંથી ભૂસું અલગ નીકળે અને અનાજ અલગ નીકળે, આવી સુવિધા હતી। એ બળદે પણ ઘણી વખત તમે જુઓ કે જ્યારે બળદ ભૂખ્યો હોય ને તો એને પણ ઝાડને થડીએ બાંધી દેવામાં આવે છે, અને અમુક અંતર નક્કી કર્યું હોય કે ભાઈ આ અડધા વીઘા સુધી ચરી શકશે, અડધા વીઘા આગળ ન જાય, અને દોરડું બાંધેલું આગળ જાય તો તરત જ ગળામાં ટૂંપો આવે। એમ આ જગતમાં બધાને દોરડાથી ભગવાને બાંધેલા છે। કોઈ એમ કહે ને કે હું અરબપતિ ખરબપતિ, અરબ એ જેટલો આગળ જાય એટલો પૈસા વાળો, પણ એનો અંત તો છે જ, અમુક અડધા વીઘા સુધી ચરે છે, અમુક વીઘા સુધી ચરે, અમુક દોઢ વીઘા સુધી ચરે, પણ બધા સમયની મર્યાદામાં છે। અને દરેક જીવ ઈચ્છે છે કે હું હંમેશાની માટે આઝાદ થઈ જાઉં, સ્વતંત્ર। ગાંધીજીએ આપણને દેશથી આઝાદ કરી દીધા, પણ શું આપણે આ શરીરથી આઝાદ થયા છીએ? હજી સુધી શરીરના જન્મ મૃત્યુના ચક્કરમાં તો પડ્યા જ છીએ અને દુઃખ ભોગવી રહ્યા છીએ. જીવને કોઈ પણ ને પૂછવામાં આવે કે કેમ છો, એટલે તરત જ કહે છે અમે મજામાં. રોડ ઉપર મળતા હોય, ફોન ઉપર વાત કરતા હોય, કોક ભાગ્યશાળી જીવ છે એ તમને કહેશે કે ના મજામાં નથી, સારું નથી. જ્ઞાની હોય ને, જ્ઞાની એ વ્યક્તિ કહેશે. અને અક્કલ નો બારદાન જે મૂઢ કહેવાય ને મૂર્ખ કહેવાય ને, ઈ એમ કહે કે હું મજામાં છું. આટલી આટલી સજા મળે છે, શરીરમાં રોગો ભરેલા છે, લોકો નિંદાઓ કરે છે, બધા દ્વારા દુઃખ મળે છે, અને તોય કે અમે સુખી છીએ. આ વાત હજમ થાય નહીં. દરેક વ્યક્તિ બંધાયેલો છે જન્મ મૃત્યુના ચક્કરમાં. બધાની ઈચ્છા છે કે હું સ્વતંત્ર થઈ જાઉં, મને એવું શરીર મળે કે જે શરીરથી હું ભગવાનની સેવા કરું. આ શરીરથી મારે ભગવાનની સેવા કરવી છે, પણ શરીર મારું સાથ આપતું નથી. આપણી પરંપરામાં હરિદાસ ઠાકુર થઈ ગયા, જે રોજના 3 લાખ નામ જપ કરતા, 24 કલાક ભગવાનનું કીર્તન કરતા, ભજન કરતા, કેટલા શુદ્ધ ભક્ત છે હરિદાસ ઠાકુર. 24 કલાક ભગવાનનું કીર્તન ભજન માળા કરે, 3 લાખ નામ જપ જ્યારે પૂરા થાય ત્યારે ઘૂંટડો પાણી પીવે, ત્યાં સુધી પાણી ઉતરે નહીં. મારાથી સેને ઉતરે પાણી જ્યાં સુધી ભગવાનનું નામ પૂરું ન થાય. આવા શુદ્ધ સંતો આ સંપ્રદાયમાં થઈ ગયા છે. ઈ ભક્તને, ઈ સંતને ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ હશે. સંસારના બધા કામ એક બાજુ પડ્યા રે, પણ જ્યાં સુધી ભગવાનની માળા ન થાય ને ત્યાં સુધી હું બીજા કોઈ પણ કાર્ય હું નહીં કરું. લક્ષ્ય એક જ હોવું જોઈએ જીવનમાં કે મારે આ શરીરથી ભગવાનને પ્રાપ્ત કરવા છે, અને એના માટે હું ગમે તે કરવા તૈયાર છું. હરિદાસ ઠાકોરે આ જીવન ભગવાનનું ભજન કર્યું. રોજની એમનો નિયમ હતો કે નિયમિત માળા કરવી, કથા સાંભળવી. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં, ચૈતન્ય મહાપ્રભુ આપણી પરંપરામાં થઈ ગયા, જે આપણે મંત્ર બોલીએ છીએ ને, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય, એ ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત રાધા અને કૃષ્ણ, રાધા અને કૃષ્ણ મિલિત અવતાર છે. રાધા અને કૃષ્ણ બંને એક થઈ ગયા, અને એ કોણ બન્યું? ચૈતન્ય મહાપ્રભુ બન્યા. અને એ ચૈતન્ય મહાપ્રભુ આ ધરાતલ પર આવી અને બધાને કૃષ્ણ પ્રેમ આપ્યો કે લ્યો કૃષ્ણ પ્રેમ. મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુએ વિચાર કર્યો, ભગવાને વિચાર કર્યો પોતાના ધામમાં બેસીને કે મેં અન્ય અન્ય યુગોમાં કેટલાય અસુરોને માર્યા છે, હિરણ્યકશિપુને મારી નાખ્યો નરસિંહ અવતાર કરીને, રામ અવતારમાં મેં રાવણને મારી નાખ્યો, કૃષ્ણ અવતારમાં મેં કંસને મારી નાખ્યો, પણ હવે તો કળિયુગની અંદર તો બધાના હૃદયમાં રાવણ બેઠો છે, આને કેવી રીતે હું મારું? બધાના હૃદય એટલા મેલા, એટલા દૂષિત છે, બધાના હૃદય એટલા મેલા ને એટલા દૂષિત છે કે જેની કોઈ સીમા નથી. તો આવા પાપી તાપી જીવોને ભક્તિ દેવા માટે ચૈતન્ય મહાપ્રભુનું રૂપ લીધું ભગવાને. બાકી કળિયુગમાં એક પણ જીવાત્મા ભગવાનના ધામમાં જવાને લાયક નથી, કોઈ નથી. તો મહાપ્રભુની કૃપા છે કે આપણને એ શુદ્ધ ભક્તિ મળી. લોકોને મનમાં વહેમ છે કે અમે મોટા વ્યક્તિ બની ગયા, ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, વકીલ બની ગયા, પણ શું કામનું છે? 50 વર્ષ પછી તો આ સાથે આવવાનું નથી. તો જીવ જોખમમાં નાખીને લોકો કેટલું બધું કે છે ને, જીવ જોખમમાં નાખીને લોકો જીવન જીવી રહ્યા છે. જીવને વાસ્તવિકનો લક્ષ્યની ખબર જ નથી કે આપણે દિલ્હી જવાનું હોય, દિલ્હીની ટિકિટ હોય, પછી મુંબઈની ટ્રેનમાં બેસી ગયા હોય તો દિલ્હી પહોંચવાનું છે. આપણે બધા ઊંધી ટ્રેનમાં ફરીએ છીએ, ભટકીએ છીએ, અને ક્યારે આપણું સ્ટેશન આવતું? ઘણી વખત ખબર છે, નવી નવી જગ્યાએ આપણે જઈએ, આપણને એડ્રેસ આપી હોય કે આ એડ્રેસે પહોંચી જાઓ, પણ એ ગલી ગલી સુધી આપણે પહોંચ્યા હોય પણ પછી આગળ જતા રહીએ, અને 2 કલાક 3 કલાક 4 કલાક સુધી બધા એરિયામાં ભટકીએ, પણ આપણે એ ઘર મળે ત્યારે આપણે ફરીથી ફોન કરીએ, તમારું ઘર કેટલું દૂર છે? પણ એ કે નજીક જ છે. તમે જેવા એરિયામાં પગ મૂક્યો કે તરત જ પહેલું જ ઘર મારું છે. લે, હું તો બીજે કેટલું ભટકીને આવી ગયો, પણ મને મળ્યું. એવી જ રીતે આપણે ખોટા ખોટા ભટકીએ છીએ. આપણને એમ લાગ્યું કે મારું ઘર પાલનપુર છે, લાવો અહીંયા જન્મ લઉં ને અહીંયા રહું. તો પાલનપુરમાં જન્મ લીધો, મોટા થયા, લગ્ન કર્યા, છોકરા થયા, પછી આપણને એમ લાગે કે આ તો હવે છોડવું પડશે. 60 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા, પછી છોડવું પડશે. કંટાળીને પછી શરીર છૂટી જાય, શરીર છૂટી જાય અને પછી બીજા શરીરમાં ફિટ થાય, ક્યાંક બીજે જન્મ મળે, એટલે આપણને એમ લાગે ના હવે મારું ઘર આ રહ્યું છે. એમ કરી કરીને લાખો કરોડો અરબો વખત આપણે જન્મ લઈ લીધા, પણ હજી સુધી આપણો ઉદ્ધાર થયો? વારે વારે ખોળિયા બદલીએ છીએ, દુખી થઈએ છીએ, જેને કહેવાય રેબાવું. આ રેબાઈ રહ્યા છે, બીજું કઈ નથી. અંદરથી કોઈને સુખ નથી, ચેન પડતી જ નથી. થોડી વારે ચેન નથી પડતી, બોલો, થોડી વારે ચેન નો પડે. જો એ ગીતા ખોલીને બેસે ને તો એને ચેન નો પડે, ઓલું કામ રહી ગયું, ઓલું કામ રહી ગયું. માળા કરવા બેસે તો એને ચેન નો પડે. તો આવા જીવનનું કરવું શું? જે જીવનમાં શાંતિ નથી એ એવા જીવનને શું કરવું? તિલાંજલિ આપી દેવી જોઈએ. માણસનું મન ડગલે ને પગલે, ક્યારેક આમ થાય, ક્યારેક આમ થાય, ભટકે છે. કેમ ભટકે છે? કારણ કે એને સાચું સુખ જ નથી મળ્યું. તો ચૈતન્ય મહાપ્રભુએ વિચાર કર્યો કે હવે હું પોતે આ ધરાતલ પર આવીશ, પૃથ્વી પર, અને બધાને કૃષ્ણ પ્રેમ ધન આપીશ. રાધા રાણીની પાસે આ ભક્તિ કોની પાસે છે? રાધા રાણી પાસે છે. આપણા હૃદયમાં જે ભક્તિ છે એ રાધા રાણીને આપેલી છે. તો ભગવાને વિચાર કર્યો કે હું ભલે અખિલ બ્રહ્માંડનો નાયક છું, ઈશ્વર છું, પણ હું કોના અધીન છું? હું રાધા રાણીના અધીન છું. રાધા રાણીને હિંચકામાં ઝુલાવતા હતા ભગવાન શ્રી કૃષ્ણ. આ દ્વાપર યુગની ઘટના છે. અત્યારે કળિયુગ ચાલે છે, આના પહેલાનો દ્વાપર યુગ હતો. ભગવાન પોતાના ધામમાં રાધા રાણીને નિકુંજ વનમાં ઝુલાવતા હતા, અને રાધા રાણી ઝૂલો ઝુલાય ને એટલે બે પગ નીચે હોય, તો ભગવાને જે તળિયું હતું ને એમાંથી આમ કરીને ચરણ લદ લીધી ને આમ માથે ચોપડી લીધી. વિના મહદપાદ રજોભિષેકમ, રાધા રાણીના ચરણમાં જે ધૂળ લાગી હતી ને ભગવાને હાથ કર્યો અને માથે લગાવી દીધો. રાધા રાણી કે ચોર 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 શું કરે છે? નાનપણમાં માખણ ચોર્ય કર્યા, મોટા થયા એટલે અમારા વસ્ત્ર હરણ કર્યા, અને હવે આ શું ચોરી કરો છો? ત્યારે શું શું મેં તો કઈ નથી કર્યું. ત્યારે રાધા રાણી કહે છે, તમારી ચોરી કરવાની આદત ગઈ નથી. ત્યારે ભગવાને કીધું કે મારી ઈચ્છા છે કે હવે જે આવવાનો જે યુગ છે ને કળિયુગ, એમાં કોઈ પણ જીવાતમાં ભલે લોકો અમેરિકા, લંડન, જાપાન કે કોઈ બી જગ્યાએ રહેતા હોય, પણ આમાંથી એક કે જીવાતમાં મારી પાસે આવે એમ નથી. એટલા માટે મારે ખુદ અહીંયા આવવું પડશે. એટલા માટે હે રાધા, તમારા હૃદયમાં જે કૃષ્ણ ભક્તિ છે મારી, એ ભક્તિ હું લેવા આવ્યો છું. અને એ જ ચૈતન્ય મહાપ્રભુ, નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાય તે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌર દ્વિષે નમઃ, કે છે એ રાધારાણીનું અંગ ક્રાંતિ. કૃષ્ણ રાધારાણી, રાધારાણીનું શરીર લીધું અને કૃષ્ણ એમાં સંમિલિત થઈ ગયા, અને રાધા અને કૃષ્ણ બંને એક થઈ ગયા, અને એ ચૈતન્ય મહાપ્રભુ થયા, બંગાળમાં કલકત્તામાં પ્રગટ થયા આજથી 550 વર્ષ પહેલા. અને એના પુરાવા આ બધા વેદોમાં લખેલા છે. એના પ્રમાણ છે કે ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત કૃષ્ણ છે. અને એ ધરાતલ પર જ્યારે આવ્યા ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બધાની પાસે ખોળો પાથરીને માગતા. અત્યારે કોઈ બી તમે જુઓ કે આવે એટલે ખોળો પાથરે, એટલે આપણે એક ડેકલી ઘી નાખીએ કે થોડું ઘણું કાચો લોટ નાખીએ, માગવા આવે ને બાપજી આવે એટલે આમ નાખીએ કરે. તો ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસી હતા, અને સંન્યાસી થઈ અને બધાની આગળ માંગે કે આપો આપો આપો, તો બધા ઘરમાંથી લઈને ઘઉં આપે, ચોખા આપે, બધું આપે. મહાપ્રભુ કે મારે આ નથી જોઉતું, તો શું જોવે છે? કઈક વધારે સોના દાગીના જોવે છે? એ નથી જોઉતું. એક વાર તમારા મોઢેથી કૃષ્ણ શબ્દ બોલી દો, એ માગવા આવ્યો છું, એ બોલો, કૃષ્ણ બોલો. કૃષ્ણ માતા, કૃષ્ણ પિતા, કૃષ્ણ પ્રાણ ધન. કૃષ્ણ કોણ છે? કૃષ્ણ માતા, કૃષ્ણ પિતા, કૃષ્ણ પ્રાણ ધન. એક વાર કૃષ્ણ બોલો. ચૈતન્ય મહાપ્રભુને જ્યારે એ કૃષ્ણ બોલે ત્યારે જતા રહેતા. આ કૃષ્ણ ભગવાન કેટલો પ્રેમ કરે છે. આ દુઃખાલય જગતમાં સ્વર્ગના દેવતાઓ જ્યારે પૃથ્વી પર આવે ને, તો બે પગ હવામાં ઉભા હોય, 2-3 ફૂટ ઉપર ચાલે, એ જમીનને ટચ ન કરે. એ કે આ જમીન અપવિત્ર કહેવાય, અહીંયા તો બધા ભૂંડાઓ રહે છે, મચ્છરાઓ રહે છે. સ્વર્ગના દેવતાઓ જ્યારે પૃથ્વી પર જોવે ને, મનુષ્ય કોઈ નથી રહેતું, અહીંયા કોણ રહે છે? સુવર ભૂંડાઓ રહે છે. એમની ગણતરી આપણા આપણા લેવલ પ્રમાણે શું છે? ભૂંડ જેવી છે. અને આપણને એમ લાગે છે કે હું વ્યવસ્થિત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, પણ આપણું તો હૃદય કેટલું મેલું છે. તો વિચાર કરો, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ધરાતલ પર આવ્યા અને બધાને ઘરે ઘરે જઈને ભીખ માંગે છે. શું એને સંન્યાસ લેવાની જરૂર છે? બે બે પત્નીઓ હતી, લક્ષ્મી પ્રિયા અને વિષ્ણુ પ્રિયા. 18 વર્ષે લગ્ન કરી નાખ્યા. સચી માતા એમનું નામ. બંગાળની અંદર નદિયા ગામમાં પ્રગટ થયા. સચી માતાએ લગ્ન કર્યા લક્ષ્મી પ્રિયા સાથે, અને લક્ષ્મી પ્રિયામાં થોડાક 1-2 વર્ષમાં એમનું શરીર એમને ત્યાગ કરી દીધો. ફરીથી માતાએ બીજા લગ્ન કર્યા અને વિષ્ણુ પ્રિયા સાથે લગ્ન કરાવ્યા. અને 24 વર્ષની ઉંમરે લક્ષ્મી પ્રિયા એટલે સાક્ષાત લક્ષ્મીજી, 24 વર્ષની ઉંમરે ભગવાને વિચાર કર્યો કે મારે વિવાહ કરવાનો સમય નથી, આ સંસારને જ્ઞાન દેવાનું છે. એટલે 24 વર્ષની ઉંમરે ચૈતન્ય મહાપ્રભુએ સંન્યાસ લઈ લીધો. અને બીજા 24 વર્ષ, બીજા ટોટલ 48 વર્ષ સુધી આ ધરાતલ ઉપર રહ્યા હતા. અને એમાં 6 વર્ષ ભારત ભ્રમણ કર્યું આખા ભારતમાં, અને 18 વર્ષ જગન્નાથપુરીમાં રહ્યા, ગંભીરામાં. તો હરિદાસ ઠાકુરની હું તમને કથા કહું છું કે ભગવાન જ્યારે યુગે યુગે પ્રગટ થાય છે, પ્રત્યેક યુગમાં ભગવાન પ્રગટ થાય છે, કળિયુગમાં ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયા, બધાને કૃષ્ણ ભક્તિ આપી. અને હરિદાસ ઠાકોર જ્યાં સુધી 192 માળા પૂરી ન થાય ત્યાં સુધી પાણીનો ગ્લાસ ઘૂંટડો ન પીવે, એમની સ્થિતિ કેવી છે ને આપણી જુઓ. એક માળા કરી ગઈ તો પરસેવો છૂટી જાય છે, ક્યારે પડતી જ નથી, પૂરી જ નથી થતી. બે માળા, પાંચ માળા કરે છે, માળા 10 માળા, પણ એમાં રસ નથી. કોઈ રસ છે ના? તો કીધું છે એટલે માળા કરીએ છીએ, બાકી માને આમાં કોઈ રસ નથી. ચૈતન્ય મહાપ્રભુએ આપણને 8 પદ આપ્યા છે, 8 કડીઓ જેને કહેવાય, વાક્ય, શ્લોક જે કયો એ. એમાં પહેલો જ શ્લોક છે ચૈતન્ય મહાપ્રભુએ આપ્યો છે, ચેતો દર્પણ માર્જનમ. આ હૃદય છે ને ચિત્ત, ચેતો દર્પણ માર્જનમ. માર્જનમ એટલે સાફ કરવું, માંજવું. ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ. અને આપણને અંદર કેવી બળતરા છે કે ભવ મહાદાવાગ્નિ, જન્મો જન્માંતરની દાવાગ્નિ લાગેલી છે. શ્રેય કૈરવ ચંદ્રિકા વિતરણમ, પણ ભગવાન કહે છે કે ગુરુ દ્વારા જ્યારે ચંદ્રિકા વિતરણમ, કૃષ્ણ ભક્તિનું વિતરણ થાય ને તો લોકો લે છે એને. વિદ્યા વધુ જીવનમ, અને કહે છે આનંદામ બુદ્ધિવર્ધનમ. જ્યારે તમે એ વસ્તુને લેશો પોતાના મુખેથી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તમે જ્યારે એ મહામંત્ર લેશો ને તો આગળ શું કહે છે, પ્રતિપદમ પૂર્ણામૃતા સ્વાદનમ. તમે ડગલે ને પગલે સુખનો અનુભવ કરશો. અત્યારે તો એ રોગ છે એટલે આપણને ભગવાનના નામમાં કે કથામાં રુચિ નથી લાગતી. રોગ કયો છે કે છે ભવ રોગ લાગેલો છે. પીડિયાનો રોગ થયો હોય ડોક્ટર ને બધા લોકોની એક જ સલાહ છે કે તમે શેરડી ખાઓ. પીડિયાનો એક જ રોગ છે, જેટલી શેરડી ખાય એટલો રોગ જલ્દી મટે. શેરડીનો સ્વાદ કેવો છે? મીઠો છે ને? અને એ શેરડી જ્યારે જેને પીડિયો થયો છે એ જ્યારે ખાશે ને તો એને કડવી લાગશે. એ શેરડી એ જ્યારે ખાય ને એટલે કે ના મારે નથી ખાવી, કડવી લાગે છે. કારણ શું છે? એને રોગ લાગ્યો છે. કયો? પીળિયાનો રોગ થયો છે. પણ જેમ જેમ એ શેરડી ખાશે, જેમ જેમ શેરડી ખાશે ને એમ એમ એનો રોગ દૂર થઈ જશે. અને એ જ શેરડી જે એને કડવી લાગતી હતી ને એ જ એને મીઠી લાગશે. ઘણા લોકો કહે છે કે અમે એમ નામ જપ કરીએ છીએ, માળા કરીએ, સત્સંગમાં આવીએ છીએ, પણ તમારું જેમ એક સ્થાયી મન અમારું કેમ નથી લાગતું? માળા કરતા કેમ કંટાળો આવે છે? કેમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા માળા નથી થતી? એનું કારણ આ જ છે કે આપણને આ ભવ સંસારનો રોગ લાગ્યો છે. ભગવાનના કાર્યમાં આપણને રસ નથી લાગતો, ભગવાનનું કોઈ પણ કાર્ય કરવામાં ઈચ્છા નથી થતી. એનું કારણ એક જ છે કે આપણને હૃદયમાં પાપ ભરેલા છે અને એના કારણે ભગવાનના કાર્યમાં રસ નથી લાગતો, કડવું લાગે છે. ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું નામ જપ કરવું, પાઠ કરવા, મંદિરે જવું, કડવું લાગે છે. સોસાયટીમાં બધાને કહો કે રાતના 4 વાગે, 3 વાગે, 2 વાગે, 1 વાગે ડીજે લગાવવાનો છે. કૂદકા મારી મારીને આપણે નાચવાનું છે તો લોકો નાચશે, કારણ કે એના એના શું છે કે એની કન્ડિશનનું જ છે વસ્તુ. એને જેવું ગમે છે એ વસ્તુ એને મળી ગઈ છે. કડવાને કડવી વસ્તુ ગમે, મીઠાને મીઠી વસ્તુ ગમે. હવે કડવાને તમે મીઠી વસ્તુ આપો તો એ ન ખાય? તમે જો ઘરમાં બધાને અલગ અલગ ટેસ્ટ હોય, અમુક કે મારે ચીખું ખાવું છે, અને અમુક કે મને ફીકું મારી છાતી બળે છે, બધાને ટેસ્ટ અલગ અલગ હોય. એવી જ રીતે તમે ઘરમાં પણ મનુષ્ય ચાર પાંચ જણા રહેતા હોય પણ એકને કઈક બીજો રસ્તો હોય ને એકનો કઈક બીજો રસ્તો હોય ને એકનો બીજો હોય. એટલા માટે શુદ્ધ થવું જોઈએ અને ભગવાનની ભક્તિમાં લાગવું જોઈએ, મન લગાડવું જોઈએ. જ્યાં સુધી મારી માળા ન થાય ત્યાં સુધી હું પાણીનો ઘૂંટડો ન પીવું, કે મેં આટલું વચન આપ્યું છે હું પાંચ માળા કરીશ, દસ માળા કરીશ. હરિદાસ ઠાકોર આ જીવન આવી રીતે માળા કરતા, 192 માળા કરતા. ચૈતન્ય મહાપ્રભુને જગન્નાથપુરીમાં જે જગન્નાથજીનું મંદિર છે, જગન્નાથ બલદેવ સુભદ્રા, એમને 52 વખત ભોગ લાગે જગન્નાથજીને. તો બધા ભક્તો, અદ્વૈત આચાર્ય અને બધા ભક્તો મળી અને મહાપ્રભુ માટે ભગવાનનો પ્રસાદ લાવતા કે લો મહાપ્રભુ 56 ભોગ. તો ચૈતન્ય મહાપ્રભુ એ ભોગને ખાતા જમતા અને કીધું, એમનો એક ભક્ત હતો સેવક, એનું નામ હતું ગોવિંદ, અને ગોવિંદને કહે છે કે આ હરિદાસ ઠાકોરને જઈને આપી આવો કારણ કે ભૂખ્યા હશે. તો ગોવિંદ બધું જે ભોજન છે ને એ લઈને ગયો ત્યારે હરિદાસ ઠાકોરને કહે છે કે સુનો સુનો હરિદાસ, હવે માળા બંધ કરો અને ભગવાનનો પ્રસાદ લઈ લો. ત્યારે હરિદાસ ઠાકોરે એમાંથી એક દાણો લીધો, કારણ કે એમનો નિયમ હતો કે જ્યાં સુધી 192 માળા પૂરી ન થાય ત્યાં સુધી હું અન્નનો કે જળનો એક પણ દાણો ગ્રહણ ન કરું. પણ ભગવાનનો પ્રસાદ આવ્યો હોય અને એનો અનાદર કરીએ તો એ બહુ મોટો અપરાધ છે. વૈષ્ણવો પાસેથી કેટલું શીખવા મળે છે. તિરુપતિ બાલાજી કો ગયું હોય અને ત્યાંથી સૂકો પ્રસાદ લાવે તો આપણને કેવું લાગે કે ના ના, મને તિરુપતિ બાલાજીનો પ્રસાદ મળ્યો, મને વૈષ્ણવ દેવીનો પ્રસાદ મળ્યો, હું તો ત્યાં જઈ નથી શક્યો પણ ત્યાંનો પ્રસાદ મને મળ્યો છે. અને પ્રસાદમાં ભગવાનના નામમાં કે ભગવાનના કથામાં જેટલી શ્રદ્ધા હશે ને એટલો પાવર તમારા અંદર આવશે. ઘરે પણ આપણને ભગવાનને જે ભોગ લગાવીને જે પ્રસાદ ગ્રહણ કરીએ ને અને એ જ ભાવથી જો આપણે ગ્રહણ કરીએ કે આ ઠાકોરજીનો ઉચ્ચિષ્ટ પ્રસાદ છે જે મને મળ્યો છે, હું તો બહુ દુર્ભાગ્યશાળી છું પણ તોય ભગવાને મારી પર કૃપા કરી અને એમનો ઉચ્ચિષ્ટ એટલે કે એઠો પ્રસાદ આપ્યો મને. ઉચ્ચિષ્ટનો અર્થ થાય એઠો. તો હરિદાસ ઠાકોર વિચાર કરે છે કે આજે તો હું પ્રસાદ નહીં લઉં, કેમ? કારણ કે મારી આજે માળા પૂરી થઈ નથી. મારો એવો સંકલ્પ છે, નિયમ છે કે જ્યાં સુધી 192 માળા પૂરી ન થાય ત્યાં સુધી હું જળ કે અન્નનો એક પણ દાણો ગ્રહણ કરતો. પણ તમે જગન્નાથજીનો પ્રસાદ લાવ્યા છો જગન્નાથપુરીનો, એક દાણો લીધો ચોખાનો દાણો અને ગ્રહણ કર્યો. ગોવિંદે ચૈતન્ય મહાપ્રભુને જઈને કીધું કે મહાપ્રભુ, હરિદાસ ઠાકુરે પ્રસાદ લીધો, હવે ભક્ત પ્રસાદ ન લે તો ભગવાનને ચિંતા તો થાય કે? કારણ કે આવા ભક્તો તો દીવો લઈને શોધો તો એ મળે નહીં, અને અહીંયા તો પહેલા પેટ પૂજા થાય પછી બાકી જે બધું માળા હોય સત્સંગ હોય જે હોય. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને કે છે શું થયું હરિદાસ ઠાકુર, તમે સ્વસ્થ તો છો ને? ત્યારે હરિદાસ ઠાકુર કહે છે, શરીર તો સ્વસ્થ છે પણ મારું મન સ્વસ્થ નથી. શરીર તો સ્વસ્થ છે, હવે શરીરમાં તો શરીર એમનું કામ કરતું, ઘડપણ આવી ગયું છે પણ તો એ ઘડપણમાં એ માળા તો ચાલુ જ છે, ભગવાનનું નામ ચાલુ જ છે. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે હવે તમે માળા ઓછી કરી દો, તમે હવે સિદ્ધ થઈ ગયા છો, શુદ્ધ થઈ ગયા છો. માળા કરીને તમે હવે ભગવાનનું નામ જપ કરીને તમારું જે આ શરીર છે ને એ દિવ્ય બનાવી દીધું છે, એટલે હવે તમે માળા ઓછી કરો. ત્યારે હરિદાસ ઠાકુર કે છે, કેટલી નમ્રતા છે એમના હૃદયમાં. એ કે છે કે શરીર તો મારું સ્વસ્થ છે, પણ મારું મન છે ને એ સ્વસ્થ નથી, એ દૂષિત છે. એટલા માટે માળે માળા કરવી જ પડશે. આવી દશા છે, આવી ઊંચી સ્થિતિ છે. અને એની જગ્યાએ આપણે લઈ લો, આપણને તો એમ લાગે ક્યારે માળા પૂરી થાય ને ક્યારે ખીલે ટાંગો. ખીલી હોય ને જઈ ને સિદ્ધિ ખીલે ટાંગી દે, આજનો કોટો, આજનો કોટો પૂરો થઈ ગયો. એમ લાગે કે આ બોજ છે, બોજ એમ લાગે કે આ બોજ છે. ગીતા વાંચવું, ભગવાનની સેવા કરવી, સેવા તો આપણે રોજ કરવાની જ છે. જો એક એક વસ્તુ નક્કી છે કે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે, તો પરાણે કરો કે પ્રેમથી કરો, પરાણે કરો કે પ્રેમથી કરો. તો પ્રેમથી કરવામાં આનંદ નથી? ઘરમાં છોકરાઓની સેવા કરીએ જ છીએ ને, ઘણી વખત આપણને એમ લાગે આ બધો બોજો છે, પણ તોય આપણે નથી કરતા. પણ એ પ્રેમથી કરીએ તો આનંદથી ને ઉત્સાહથી, હંમેશા આનંદમાં રહેવું જોઈએ, સુખી રહેવું જોઈએ. ભલે શરીરમાં રોગ હોય, ટીબી હોય, કેન્સર હોય, કોઈ પણ વસ્તુ હોય, શરીર ભલે આખું અંગ સડી ગયું હોય ને, તો એ વ્યક્તિ, એ જે ભક્ત છે ને, હંમેશા સુખી રહેતો હોય, આનંદથી રહેતો હોય. જે વસ્તુ પડવાની છે, નશ્વર છે, એ તો ભલે ને પડતી, પણ આ વસ્તુનો ઉપયોગ કરી લેવો જોઈએ. આ શરીરથી કંઈક સારું કાર્ય કરી લેવું જોઈએ. બાકી આ શરીર તો ઢળવાનું છે, પડવાનું છે, પણ આ શરીરથી સુખીથી આનંદથી ભજન કરવું જોઈએ ભગવાનનું. પ્રહલાદ મહારાજનું જીવન તમે જુઓ, હિરણ્યકશિપુ ઉકળે છે, કેટલી ઈર્ષા અને કેટલું અભિમાન. અભિમાન શું હતું? કે હું ત્રણેય લોકોનો રાજા છું, બધા દેવતાઓ, 33 કરોડ દેવતાઓ મારા ચરણોમાં પડેલા છે, અને હું અજ અને અમર છું. પણ તોય એને મરવું પડ્યું હતું ને, વરદાન તો એને માગ્યું હતું કે હું અમર બની જાઉં, પણ તો એને મરવું નતું પડ્યું. એટલા માટે કહે છે કે જીવનમાં તમને કદાચ બધું મળી જાય ને, પણ મૃત્યુ તો બધાને મળશે. કદાચ કોઈ એમ કહે ને કે મને પૈસો નથી મળ્યો, એ તને મળી જશે. કોક કે મને સુંદર પત્ની નથી મળી, એ તને કદાચ મળી જશે. પણ એક વસ્તુ તો જાણી લે કે ભલે આ સંસારમાં લોકોને કોઈને કાંઈ વસ્તુ ન મળી, પણ એક વસ્તુ તો બધાને મળવાની છે, અને એ છે કાળ, મૃત્યુ. અત્યારે આપણે વિચાર મનમાં કરો કે અત્યારે હું બેઠો છું અને આ કાયા જેને હું કેટલો પ્રેમ કરું છું, હાય બસ આ શરીરને હું પ્રેમ કરું, પણ આ શરીર તરત જ અંદરથી પંખેડું ઉડી જાય. ગમે જેટલા મોંઘા સાબુથી નવડાયા હોય, મોટી મોટી ભારે ભારે ક્રીમોથી, પાટણના પટોળા પહેરાયા હોય, મોટા સોનાના દાગીના ને હાર ને નેકલેસ ને બધું પહેરાયું છે, બાલનો શણગાર કર્યો છે, બધું થઈ ગયું છે, પણ શું કામનું છે? આખા શરીરનો શણગાર કરવામાં લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, અને ક્યાંક લગ્નમાં બેઠા છે કે ટ્રેનમાં બેઠા છે, તરત જ ક્યારેક વિચાર કરવો જોઈએ, કઈ સમયે, કઈ સમયે મારું મૃત્યુ હશે? કોઈને નક્કી છે કે કયા સમયે મૃત્યુ છે? તો વિચાર કરવો જોઈએ, મૃત્યુથી ડરવું જોઈએ, કે આ મૃત્યુ આવે એના પહેલા હું મૃત્યુના પગ ઉપર, કાળ ઉપર પગ મૂકીને ભગવાનના ધામમાં જાઉં. ધ્રુવ મહારાજ 5 વર્ષના હતા, સતયુગની કથા છે. ધ્રુવ મહારાજ 5 વર્ષના હતા અને 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી હતી. એક પગ ઉપર ઉભા ઉભા, એક પગ ઉપર ઉભા ઉભા ભગવાનનું ભજન કરતા હતા, સતયુગની કથા છે. ધ્રુવ મહારાજે ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાન પ્રસન્ન થઈ ગયા ત્યારે 36,400 વર્ષ સુધી કીધું કે 36,400 વર્ષ સુધી ધ્રુવ આ આખા ભૂમંડળનું રાજ્ય કરવાનું છે તારે. ત્યારે ધ્રુવ મહારાજે 36,400 વર્ષ સુધી રાજ્ય કર્યું અને ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું, વિમાન ઉભું રહ્યું ત્યારે ધ્રુવ મહારાજ વિમાન ઉપર ચડતા હતા ભગવાનના ધામમાં જવા માટે, વૈકુંઠમાં જવા માટે. જેવા વિમાનમાં પગ મૂક્યો, મૂકવા જતા હતા, કાળ જે બધાની પાછળ ફરી રહ્યો છે ને, એ કાળ બે હાથ જોડીને આવ્યો અને હાથ જોડીને ધ્રુવ મહારાજને કહે છે કે આ સંસારનો એવો નિયમ છે કે જે વ્યક્તિ અહીંયાથી જાય આ પંચ મહાભૂત શરીરને અહીંયા મૂકીને જ જાય છે, કોઈ ખોડિયું લઈને જાતું. તો ધ્રુવ મહારાજ કે બોલો શું કરવાનું છે હવે? તો આ નિયમ છે વિધિનો. તો ધ્રુવ મહારાજ કે કઈ વાંધો નહીં કે નીચે સુઈ જાઓ, જેમ આપણે ચાર પગે બે હાથ ને બે પગે નથી છોકરાઓ રહેતા, એવી રીતે ઘોડો બની ગયા. કાળ જે કાળ છે ને, કાળ એ ઘોડો બની ગયો, પગથિયું બની ગયો અને ધ્રુવ મહારાજે કાળના માથા ઉપર, મસ્તક ઉપર પગ મૂકી અને તરત જ વિમાનમાં બેસી ગયા. એને એ શરીરે, આજ આજ શરીરે ધ્રુવ મહારાજ ભગવાનના ધામમાં છે ત્યારે કાળ ઉપર પગ મૂકી. કાળે કીધું કે આ સંસારનો એવો નિયમ છે કે એને આ શરીર છોડીને જવું પડે છે. કેટલો ભાગ્યશાળી જીવ છે ધ્રુવ, કેટલો ભાગ્યશાળી છે. એવું મૃત્યુ સવારવું જોઈએ. હિરણ્યકશિપુનો એટલો અહંકાર. ગુરુકુળમાં મોકલ્યો પ્રહલાદ મહારાજને ભણવા. પ્રહલાદ મહારાજ 1 વર્ષ સુધી બધું ભણતર ભણતા, શામ દામ દંડ અને ભેદ અલગ અલગ નીતિઓ છે, ચોરી કેવી રીતે કરવી, કેવી રીતે રાજ કરવું બધું શીખવાડતા. અને પ્રહલાદ મહારાજ એઝ એટ ઇઝ બધું કહી દેતા. એમના ગુરુઓ જે પાપ વૃત્તિ શીખવાડતા ને બધું કહી દેતા અને પેપરમાં 1 નંબર આવતો એનો લખવામાં. તો શંડ અને અમર કે કીધું કે હવે છે ને આપણે ગુરુકુળમાં હવે રજા પડે છે તો પ્રહલાદને એના પિતાને પાસે મોકલી દેશું અને પિતા ખુશ થઈ જશે કે અમારા દીકરાને પાપ કેવી રીતે કરવું તમે બરોબર શીખવાડ્યું છે. બોલો, આપણે છોકરાઓને પુણ્ય કઈ રીતે કરવું એ શીખવાડીએ છીએ, પણ હિરણ્યકશિપુ કે પાપ કઈ રીતે કરવું એ તમે શીખવાડો. આખું વર્ષ પૂરું થયું. કયાદુ પાસે પ્રહલાદ મહારાજ ગયા અને કયાદુએ માતાએ પ્રહલાદ મહારાજને સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને પિતા પાસે મોકલ્યા. શંડ અને અમર બાજુમાં ઉભા છે અને પિતા મોટા સિંહાસન ઉપર રાજા હિરણ્યકશિપુ બેઠો છે. સ્વર્ગમાં રાજા હતા, સ્વર્ગની વાત છે આ બધી. એનો મહેલ ક્યાં હતો હિરણ્યકશિપુનો? સ્વર્ગમાં હતો. અને ઇન્દ્રના આસન ઉપર બેઠા બેઠા હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને ખોળામાં બેસાડ્યો. ગમે જેવો મોટો રાક્ષસ કેમ ન હોય પણ દીકરાને સાથે કેટલો પ્રેમ હોય, પુત્રની સાથે કેટલો સ્નેહ હોય. આ જગતમાં ગૃહસ્થ જીવનમાં તો દુઃખ જ છે, સંસારીઓને ગૃહસ્થ જીવનમાં દુઃખ જ છે, પણ સુખ બે છે, એક પત્નીનું સુખ, પતિ પત્નીનું સુખ અને એક દીકરાનું સુખ છે. કે પતિ પત્ની જ્યારે તમે જુઓ ગમે ત્યારે, ક્યારેક પત્ની રિસાઈ જાય, ક્યારેક પતિ રિસાઈ જાય અને એની અંદર તમે જુઓ કેટલો આનંદ હોય. તો પતિ મનાવે, પતિ અમૂલની આઈસ્ક્રીમ લેતા આવે, ક્યારેક પત્ની કડક ચા બનાવીને પીવડાવે કે ના ના થોડોક મૂડ ઠીક થઈ જાય. તો અમારા ગુરુ મહારાજ કહે છે કે ગૃહસ્થ જીવનમાં બે જ સુખ છે અને જેને આ સુખ ન લીધું હોય એ અભાગ્યો છે. ઘરમાં રહીને, સંસારમાં રહીને જો એ આ બે વસ્તુનો, દીકરાનો અને પત્નીનો કે પતિનો સુખ ન લે તે અભાગ્યો છે. તો એને પછી લગ્ન કરવાની કોઈ જરૂર નથી, એના કરતા બ્રહ્મચારી સંન્યાસી બની ગયો જ સારું. તો હિરણ્યકશિપુ, હિરણ્યકશિપુ પણ પોતાના દીકરાને ખોળામાં બેસાડે છે અને બેસાડીને એ સુખનું આસ્વાદન કરે છે. નાનો દીકરો ખોળામાં બેઠો છે અને વાલ કરે છે, લાડ કરે છે, હાથ ફેરવે છે દીકરાને. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા ઉપર ચડાઈ કરીને જ્યારે, આ બીજી કથા તમને કહું છું, મથુરા ઉપર ચડાઈ કરીને દ્વારકામાં રહેવા ગયા ત્યારે એમને એક પણ વિવાહ નહોતા કર્યા. સૌથી પહેલા વિવાહ કોની સાથે કર્યા તો ખબર છે? કોઈને ખબર? રુકમણી સાથે સૌથી પહેલા વિવાહ કર્યા હતા, ફર્સ્ટ વિવાહ. આમ તો ગોપીઓની સાથે વિવાહ કરેલા છે નાનપણમાં, જ્યારે ભગવાન ગાયો ચરાવવા જતા ને તો બ્રહ્માજી વાછરડાને બધા ચોરી કરીને લઈ ગયા હતા ને, ત્યારની ઘટના છે. ગર્ગાચાર્યએ કીધું કે આ વર્ષ છે ને બહુ સારું છે વિવાહ કરવાને લાયક, તો જેટલા ગોવાળિયા હતા ડાયરેક્ટ બધા ભગવાન જ બનેલા હતા, જેટલી ગાયો અને ગોવાળિયા ભગવાન બનેલા હતા. તો ગર્ગાચાર્યને કહેવાથી કૃષ્ણના વિવાહ ગોપીઓની સાથે થયા હતા, આ ઘટના છે. તો રુકમણીની સાથે કુંડિનપુરમાં મહારાષ્ટ્રમાં આવ્યું, વિદર્ભ દેશના રાજા રુકમણીએ પત્ર લખ્યો કે મને આવીને લઈ જાઓ, અને તમે મારી સાથે વિવાહ નહીં કરો તો હું આત્મહત્યા કરી નાખીશ. ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારા માટે હું જો એની સાથે વિવાહ ન કરું તો એ મૃત્યુ આત્મહત્યા કરી નાખશે, અને મારા લીધે એનું મૃત્યુ છે, એટલે હું જરૂર જઈશ. અને દ્વારકામાં આવ્યા અને વિવાહ કર્યા. વસુદેવ દેવકી ને બધા હતા. વિવાહ કરીને એક સમયની ઘટના છે કે એમને રુકમણીને કહે છે કે હે રુકમણી, હું તને વિવાહ કરીને તો લાવ્યો છું, પણ હું તો કઈ મોટો રાજા નથી, હું તો ગોવાળિયો છું, અને હું તને ભોળવીને લગ્ન કરીને લાવ્યો છું, લવ મેરેજ કર્યા છે, પણ હજી જો તને કોઈ બીજા રાજામાં મન લાગતું હોય ને તો જે 10-20 લાખ ખર્ચો થાય ને હું તને આપી દઈશ, 2-4 લાખ જે બી ખર્ચો થાય હું તને આપી દઈશ, તું બીજા કોઈની હારે લગ્ન કરી લે, મારા સાથે તું સુખી નહીં રહી શકે. ભગવાને મજાક કરી, અને જેવી મજાક કરી એટલે રુકમણી ત્યાં ઉભા ઉભા ધડામ કરીને મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. અને ભગવાન આવ્યા અને દાસીઓને કીધું પાણી લાવો, અને પાણી છટકોર્યું, રુકમણી ઉભા થયા. રુકમણી કે સાચે તમે મને છોડી દેવાના છો? અરે ગાંડી, હું તો મજાક કરતો હતો પણ તું તો સાચું માની લીધી, ક્યારે ભૂલથી એ કે હું તો, મને એમ લાગ્યું કે હું તારી સાથે મજાક કરું છું, કારણ કે ગૃહસ્થ જીવનમાં આવું સુખ જો આનંદ ન લઈએ તો પછી શું કામનું. તો રુકમણી કે ફરી ક્યારે આવું બોલતા નહીં, આવી મજા કે ક્યારે નહીં કરતા. હિરણ્યકશિપુ હાથ ફેરવે છે અને કે છે, એકદા અસુરરાટ પુત્રમ અંકમ આરોપ્ય પાંડવ પ્રપચ્છ કથ્યતામ વત્સ મન્યતે સાધુ યદ ભવાન. પ્રપચ્છ નો અર્થ થાય કે પૂછ્યું. કથ્યતામ વત્સ, હે વત્સ, કથ્યતામ મન્યતે, તું મને બતાવ કે તને ગુરુકુળમાં તું આખું વર્ષ ભણ્યો તો તને સારી વસ્તુ કઈ લાગી, બેસ્ટ વસ્તુ, જેમ આપણે સાંજે નથી પૂછતા બાળકને કે આજે શું સ્કૂલમાં શીખીને આવ્યો બોલો. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, નારદ મુનિ કહે છે કે હે યુધિષ્ઠિર મહારાજ, જ્યારે હિરણ્યકશિપુએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, શ્રી પ્રહલાદ ઉવાચ, તત સાધુ મન્યે અસુરવર યદેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ અસદગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહ અંધકૂપમ वनं गतो यद् हरिमाश्रयेत। प्रहलाद महाराज हिरण्यकशिपु ने कीधु के हे पिता, हूँ गुरुकुल में जे मने सारी वस्तु लागी हूँ तमने कहू छू के शू के आपड़े तमारा न मारा जेवा आ घर संसार में जे फसायेला छे ने आ घन संसार केवो छे तो के छे अंधारिया कुवा जेवो छे। एटला माटे एक काम करो, तमे एक माला पकड़ो अने हूँ एक माला पकड़ू अने वनम गतो यद हरिम आश्रयेत, वन में जई अने भगवान नु शरण करिए, शरण ग्रहण करिए अने चौबीस कलाक भगवान नु कीर्तन करिए। हरे कृष्णा प्रहलाद महाराज बोलो, हिरण्यकशिपु तो उकळी गयो एकदम, जेम सवार मा मा महीना मा पानी के मुकळतु होय ठंडी मा, एम उकळी गयो। अने शंड अने अमरक ने बोलाव्या अने कीधु के आ बधु शू छे, आ के छे के संसारो संसार तो अंधारिया कुवा जेवू छे, अंधकूप छे। प्रहलाद महाराज पांच वर्ष नो बालक के छे, आपने तो आखू जीवन भोगवी रहे पण आपने लगतु के आपने दुख छे घर संसार मा, चालो थोड़ा सत्संग मा भगवान ना धाम मा, लगतु ज नथी, फरक ज नथी पड़तो, टेवाई गया छे, टेवाई गया छे। जेवी रीते तमे जुओ के पगना तळिया मा गम्मे जेटली सोई मारो काई फरक पड़े, कारण के ई पगना तळियानी जे चामडी छे ने ई एमा काई असर न थाय, पण अहींया तमे अडाडो एटले असर थशे। एटले आपणे आवू बनवानुं छे, पण आपणुं जड़ जेवुं बुद्धि ने बधुं एवुं थई गयुं छे के आपणने घर संसारमां ज सुख लागे छे, हा आना जेटलुं सुख तो क्यांय नथी। प्रहलाद महाराज के छे, सौथी पहेलो शब्द वापरे छे प्रहलाद महाराजे, आज सुधी कोई ने पिता कीधु नतु, क्यारे कीधु नतु के हे पिता। अहिया के छे असुरवर्य, असुरवर्य नो के अर्थ थाय हे असुरोना सरदार। पहेलो ज शब्द ज्यारे आवो बोल्यो तो हिरण्यकशिपु तो खुश थई गयो, हूँ तो असुरोनो सरदार छू, चलो एटलू तो शीखीने आव्यो छे। के सांभळो के हूँ तमने कहू छु के शू के सांभळो, सौथी पहेला संबोधन करे छे के हे असुरोना सरदार। अने आवू ज्यारे कीधु तो हिरण्यकशिपु तो भूली गयो के मने असुर बधा राक्षसोनो सरदार मने कहे छे, એટલે કઈક શીખીને તો આવ્યો છે, સારું બોલો, લોકોને આમાંય આનંદ આવે, બોલો અસુરનો સરદાર કહેતો હોય। વાસ્તવમાં એ જ પિતા પિતા કહેવાને લાયક છે, એ જ માતા માતા કહેવાને લાયક છે, જે પોતાના પુત્રને ભક્તિભાવમાં લગાડે, ભગવાનના કાર્યમાં લગાડે, એ ગુરુ, એ ગુરુ ગુરુ કહેવાને લાયક છે કે જે પોતાના શિષ્યોને ભગવાનની ભક્તિમાં લગાડે। એ દેવતાઓ, જે દેવતાઓનું આપણે ભજન કરી રહ્યા છે, એ દેવતાઓ જો આપણને ભગવાનની ભક્તિમાં ન લગાડે તો એ દેવતા દેવતા નથી। ભાગવત પ્રમાણ છે, ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત, એ ગુરુ ગુરુ નથી, એ સ્વજન સ્વજન નથી। ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત, પિતા ન સસ્યાત જનની ન સસ્યાત, દૈવમ ન સસ્યાત પતિ ન સસ્યાત, નમોચ મેત સમપ્રેત મૃત્યુ। એ ગુરુ પિતા સમાજ સ્વજન મિત્ર પત્ની પતિ માતા પિતા દેવતાઓ, એ કોઈ કામના નથી જો એ ભગવાનની ભક્તિમાં અર્થાત જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવે। અને આપણે બધા લોકો આ વસ્તુમાં ફસાયેલા છીએ, આપણે માતા પણ છીએ પિતા પણ છીએ, તો શું આપણું કર્તવ્ય નથી કે આપણા સંતાનનો ઉદ્ધાર કરવો, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવવા, એને ભગવાનની સેવામાં લગાડવા જોઈએ। શાસ્ત્ર પ્રમાણ છે, ભગવાન રામનો જ્યારે વનવાસ થયો तो भगवान राम तो एकला जता था, तापस वेश विशेष उदासी, 14 वर्ष राम वनवासी। लक्ष्मण ने खबर पड़ी के कोने तमने वनवास आप्यो, दशरथे, दशरथ नु माथो वाढ़ी नाखीश, एटलो क्रोध। पण भगवाने कीधु के पिताની આજ્ઞા છે, પિતા વિવશ થઈને કહે છે, એમની પણ કઈ મજબૂરી છે, તો કે હું પણ તમારી સાથે વનમાં આવીશ। ત્યારે કીધું કે સુમિત્રા, તમારી માતા પાસેથી આજ્ઞા લઈને આવો। સુમિત્રાની પાસે જાય છે અને રસ્તામાં જ્યારે એ મહેલમાં જતા હતા, રસ્તામાં વિચાર કરતા હતા, સુમિત્રા કદાચ ના પાડી દેશે તો હું શું કરીશ, હું ભગવાન વગર તો જીવી શકવાનો નથી। લક્ષ્મણ જાય છે, એક એક પગ, એક એક ડગલે ને પગલે એમને કરોડો યુગની સમાન લાગે છે કે સુમિત્રા કદાચ ના પાડશે તો હું ભગવાનની રામની જે સેવાથી વંચિત રહી જઈશ। ત્યારે સુમિત્રા કહે છે કે બેટા શું કામ આવ્યો, ત્યારે લક્ષ્મણજી કહે છે કે રામને 14 વર્ષનો વનવાસ થયો છે, તમે મને આજ્ઞા આપો કે હું ભગવાનની સાથે જાઉં ભગવાનની સેવા કરવા। ત્યારે કહે છે તું મારી પાસે આજ્ઞા લેવા આવ્યો છે, આ તો તારું કર્તવ્ય છે, તાત તુમારે રામ ઓર માત વૈદેહી, આજથી તારા પિતા કોણ છે, રામ છે, અને તારી માતા કોણ છે, વૈદેહી, વિદેહની પુત્રી વૈદેહી। જનક રાજાને વિદેહ કહેતા, વિદેહનો અર્થ છે જે શરીરથી અલગ રહે, આત્માના સ્તર ઉપર રહે ને એને વિદેહ કહેવામાં આવે છે। તો જનક રાજા વિદેહની પુત્રી વૈદેહી, પાંડુના પુત્ર જેમ પાંડવો કહેવાય એમ વિદેહની પુત્રી વૈદેહી, આજથી તારા પિતા રામ અને તારી માતા વૈદેહી સીતા મૈયા છે। રામ જહા, જ્યાં રામ અને સીતા છે, એ જ તારી માટે આજે અયોધ્યા છે, અને આજે તો હું પુત્ર વાળી થઈ છું, કારણ કે મારો પુત્ર આજે ભગવાનની સેવામાં જઈ રહ્યો છે। પણ એક વસ્તુ તને કહું છું કે 14 વર્ષ સુધી ખાતો નહીં અને ઊંઘતો નહીં, ભગવાનની સેવામાં 24 કલાક કરજે। અને મેઘનાથને એવું વરદાન મળ્યું હતું કે 14 વર્ષ સુધી જે જમવાનું નહીં જમે અને ઊંઘશે નહીં એ જ તારો વધ કરશે, એટલે લક્ષ્મણે વિઘ્નાથનો વધ કર્યો હતો। પુત્રવતી જુગતી જગ સોઈ, રઘુપતિ ભક્તિ જાત સુત હોઈ, આજે તો હું પુત્ર વાળી થઈ છું, કારણ કે મારો પુત્ર ભગવાનની સેવામાં જઈ રહ્યો છે, એ જ માતા પુત્ર વાળી છે કે જેનો પુત્ર ભગવાનની સેવામાં લાગેલો છે। બાકી તો કહે છે કે નતર હું બાંજ, બાંજી વિયાની, એ તો બાંજ રહી જાય, પથ્થરને પાળે, ચોખ્ખું ક્લિયર સુમિત્રાજી કહે છે। સુમિત્રાજીના ક્લિયર વચનો વાલ્મીકી રામાયણમાં લખેલા છે, કેના કરતે તો એ બાંજ રહી જાય કે જેનો પુત્ર કે પુત્રી ભગવાનની સેવામાં ન લાગેલા હોય। ગુરુ ન સસ્યાત, પિતા ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત, પતિ ન સસ્યાત। શાસ્ત્ર તો કહે છે કે તમે જો તમારા દીકરાઓને સંતાનોને ભગવાનની ભક્તિમાં લગાડી શકતા હોય ને તો હજારો સંતાન ઉત્પન્ન કરો, સંતાન ઉત્પન્ન કરવાની ના નથી, પણ એક પણ સંતાનને જો તમે ઉત્પન્ન કર્યા છે અને એને ભગવાનની સેવામાં લગાડવાની તાકાત નથી તો એક પણ સંતાન ઉત્પન્ન મત કરજો। એ તો ધરતી પર બોજ છે, જે ભગવાનની ભક્તિ નથી કરતા ને એ તો ધરતી પર બોજ છે, પશુની સમાન છે। જેમ પશુ જીવન જીવે છે, 4 પગવાળો આ 2 પગવાળા જીવન જીવે છે, બસ પેટ ભરે છે, ઊંઘે છે, કામ ધંધો કરે છે, બસ જીવન પૂરું, તો આવું જીવન તો પશુ લોકો જીવે છે। પણ ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે વિશેષ, કે સમજવાની, શાસ્ત્ર સમજવાની, વેદ સમજવાની, આ સંસાર શું છે, કેવી રીતે સર્જન થયું। રોજ સવારે સૂર્ય દેવતા ઉગે છે, સાંજે અસ્ત થાય છે, જો હવે અસ્ત થઈ રહ્યા છે, આ પ્રકૃતિ, 4 મહિના વરસાદ આવે, 4 મહિના ઠંડી, આ બધું શું છે વિચાર કરવો જોઈએ। આ ભગવાન દ્વારા પ્રકૃતિ આપેલી છે, તો શું જીવાત્માનું કર્તવ્ય નથી કે એને અને એની સંતાન, એના સમાજને, પરિવારને, બધાને ભગવાનની સેવામાં લગાડવા, નકર બોજ રહેશે. આપણી પર ઋણ છે, સમાજનું ઋણ છે, કેટલું બધું ટેન્શન છે, માતા પિતાનું ઋણ છે, આ વેદોનું ઋણ છે, મોટા મોટા સંતો એનું પણ ઋણ આપણને ચડેલું છે. જેટલા પણ તીર્થો છે ને, ગંગા, જમના, સરસ્વતી, એ બધાનું ઋણ માથા ઉપર છે. હવે આટલો બધો બોજો હોય એ વ્યક્તિ સુખી રહી શકે? જન્મો જન્માંતર વીતી જશે પણ તોય આપણે આ બધાનું ઋણ ચૂકતે કરી શકવાના? ક્યારે ઋણ ચૂકતે નહીં કરી શકીએ. પણ એક વસ્તુ છે, આ શરીરથી 24 કલાકમાં કલાક 2 કલાક જે મળે છે ને, ભગવાનનું ભજન કરીએ, ભગવાનનું નામ જપ કરીએ ને, તો આ ઋણમાંથી મુક્ત થઈ જશું. હરે કૃષ્ણ 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 હરે હરે, બસ આ જીહવાથી ભગવાનનું નામ લેવાનું છે, બધા ઋણમાંથી મુક્ત થઈ જશું. સૌથી મોટામાં મોટું તો ઋણ ગુરુનું ઋણ છે, કે જે ગુરુ આપણને ભગવાનની ભક્તિ આપે છે, નામ આપે છે, ભગવાનની કથા આપે છે, અને ગુરુના ઋણમાંથી જીવનમાં ક્યારે ચૂક નીકળવાના? ક્યારે નહીં નીકળી શકીએ ગુરુના ઋણમાંથી. ગુરુ જે આદેશ આપે છે ને, એ શિરોધાર્ય લકીર બની જવી જોઈએ, કે આજ મારા જીવનનું લક્ષ્ય છે. ગુરુને જે આદેશ આપ્યો છે ને, એ આદેશનું પાલન કરવું, એ જ સજ્જન છે, અને એને જ મનુષ્ય કહેવામાં આવે છે. કે ના, આ બે પગવાળો મનુષ્ય છે, બાકી ઢોર જેવું જીવન જીવે, ભલે ને અરબો રૂપિયાના મહેલમાં રહેતો હોય પણ એ ઢોર જ છે. જેમ કૂતરા તમે જુઓ છો ને, કે એસી ની ગાડીમાં ફરતા હોય, ડેનલોક ના ગાદલા પર ઊંઘતા હોય, પણ પૂછવામાં આવે કોણ છે, કૂતરો જ છે ને. એવી જ રીતે ભગવાન કે છે કે જે મનુષ્ય જન્મ લઈને પ્રાપ્ત કરીને મનુષ્યના જેવા સંસ્કાર પ્રાપ્ત નથી કરતો, તો કે છે મનુષ્ય રૂપેર મૃગાર ચરંતી, એ મનુષ્યના રૂપમાં તો ઢોર ફરી રહ્યો છે. ઈશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે પૃથ્વી લોકે ભૂવિ ભાર રૂપા મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. એ મનુષ્યના રૂપમાં તો ઢોર પશુ ફરી રહ્યો છે, જેના જીવનમાં ઈશાન વિદ્યા તપોન દાનમ, જેના જીવનમાં દાન નથી, તપસ્યા નથી, વિદ્યા નથી, ભક્તિ નથી, જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મો, જેના જીવનમાં ધર્મ નથી, શીલ એટલે આચરણ નથી, તે પૃથ્વી લોકે, એ પૃથ્વી લોકમાં શું છે, ભૂવી ભાર ભૂતા, એ તો ભાર રૂપ છે માત્ર. 100 કિલો નો ભાર ઉપાડીને કામે જાય છે અને પાછો કામે થી આવે, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, બસ શરીરને ફેરવી રહ્યો છે મોટી મોટી કારમાં. મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી, તો પશુના લેવલમાંથી ઉપર ઉઠવાનું છે. શું છે, મનુષ્યના લેવલમાં. અને મનુષ્યના લેવલમાં જ્યારે આપણે આવીએ ને, એનાથી ઉપર છે ભક્ત બનવાનું છે, સાધુ સંત બનવાનું છે. શીલ પ્રભુપાદજી 12 દેશમાં બધાને આવી રીતે સંસ્કાર આપતા હતા કે 4 નિયમના પાલન કરો ને 16 માળા કરો. ત્યારે એક ભક્ત કે એને બહુ રિસર્ચ કર્યો અને રોજની માળા કરવા માંડ્યો અને 4 નિયમના પાલન, કોઈ પણ પ્રકારનો નશો નહીં કરવો, ચા કોફી નહીં, કોઈ પણ પ્રકારનું માંસાહાર નહીં કરવો, એમાં કાંદા લસણ પણ નહીં, કોઈ પણ પ્રકારનું જુગાર, એમાં કોઈ પણ પ્રકારના સટ્ટાઈ નહીં રમવા, શેર બજારે નહીં, અને કોઈ પણ પ્રકારનું પર સ્ત્રી પુરુષ ગમન નહીં કરવું. 4 નિયમના પાલન ને રોજની 2 કલાકની માળા કરે. અને પ્રભુપાદ મહારાજ પાસે આવ્યો અને શીલ પ્રભુપાદજીને કે પ્રભુપાદ પ્રભુપાદ, તમે કીધું ને કે 4 નિયમના પાલન કરે અને 16 માળા કરે, હવે તો હું ભગત બની ગયો ને. ત્યારે શીલ પ્રભુપાદજી બધાની વચ્ચે કહે છે કે હવે તું માણસ બન્યો છે, હવે તું માણસ બન્યો છે, હવે તું એક મનુષ્ય 2 પગ ઉપર ઉભા રહેવા માટે જે કહેવામાં આવે ને, હવે તું માણસ બન્યો છે. હજી તો ભગતની તો વાત દૂર છે, એટલે વિચાર કરો કે એક મનુષ્યની વૃત્તિ કેટલી નીચે પડી ગયો છે. એટલે એને મનુષ્ય બનવા માટે ઢોર જે હોય ને પશુ કરતા મનુષ્ય બનતા બનતા ઘણી વાર લાગે, તરત ન બની જાય. મનુષ્ય ગમે તે ખાય, ગમે ઢોર છે ને ગમે તે ખાય, ગમે ત્યાં ઊંઘવાનું હોય, એને કોઈ સંસ્કાર નો હોય, આચાર વિચાર નો હોય, પશુને કોઈ હોય, પશુને કોઈ શરમ મર્યાદા કોઈ વસ્તુ ન હોય, પણ મનુષ્યને હોય. પણ અત્યારના મનુષ્યને કોઈ મર્યાદા, એ ઢોર જેવું જ જીવન જીવે છે. જેમ ઢોર જીવે એવું મનુષ્ય જીવે છે. આપણે ક્યાંથી ક્યાં કથામાં આવી ગયા હતા? હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને હાથ ફેરવી રહ્યા છે. વાત્સલ્ય પુત્રનો જે ભાવ છે, હે અસુરવર્ય, અસુરોના સરદાર, દેહી નામ સદા સમુદ્વિગ્ન, જેને આ મનુષ્યનો દેહ મળ્યો છે ને એ હંમેશાની માટે દુખી જશે, પ્રહલાદ મહારાજ કહે છે. અને કહે છે, સમુદ્વિગ્ન ધિયામ અસદ ગ્રહાદ, આ અસદ શરીરને જ સત માની લીધું છે, કે આ શરીર હંમેશાની માટે રહેશે. પ્રહલાદ મહારાજ કહે છે, ખોટી વસ્તુઓને પકડી લીધી છે. હિતવાત્મ પાતમ ગૃહ અંધ કૂપમ, અને આ સંસારનું જીવન કેવું છે, મનુષ્ય દેહનું જીવન કે છે અંધારિયા કુવા જેવું છે, દુઃખમય છે. ત્યાં જરાય સુખ નથી, પણ તોય લોકો કે છે કે હું સુખી જ છું. કોને કે હવે? આમાં એક નાટક ખબર છે, મેળા લાગેલા હોય એટલે અમુક અમુક ટિકિટો હોય, એમાં એક એક એવી વસ્તુ હતી કે ગાજર હલવો, ગાજર હલવો એવું કઈક વસ્તુ હતી, કે 10 પૈસામાં ગાજર નો હલવો. એટલે મેળામાં એવું હતું, એવું હતું, 12 વાક્ય લખ્યું હતું કે 10 પૈસામાં ગાજર હલવો. ત્યારે લોકો બધા વિચાર કરે કે 10 પૈસામાં કેટલું સસ્તું કહેવાય, આપણે તો 10 પૈસા ભરી ભરીને બધા લોકો અંદર જતા હતા. તો એમને લાગ્યું કે 10 પૈસામાં ગાજરનો હલવો ડીશ ભરીને મળશે, એટલે ગાજર એક હતું લટકાયેલું, એને કે આ ગાજર પકડો ખાલી એમ હલાવવાનું, પછી જતા રહેવા. એમ કરી કરીને આ છેતરપિંડી બધી જગ્યાએ થાય. અને ઈ કે તમે તો બહાર લખ્યું છે કે ડીશ ભરીને મળશે, મને તો એમ લાગ્યું કે મીઠો હલવો ગાજરનો માવાનો, કે નહીં આ પાછળ શું લખ્યું છે વાક્યમાં વાંચો, ગાજર હલવો તો ગાજર આમાં હલાઈ જતા રહો બહાર, કે આ તમે છેતરો છો. બરોબર ના બહુ માર્યા, 10 જણા બોડીગાર્ડ હતા અંદર, અને આમ કરીને મેળામાં બધાને ઠગતો હતો. અને જેવા બધા મારે ને લાલ લાલ થઈ જાય ગાલ, અને પછી બહાર જાય, પણ કોઈને કે ખરો કે હું અંદર ગયો હતો મને માર્યો આવી ને, તો ઇજ્જત નું શું થાય? તો બહાર જાય અને પછી બધા લોકો કે કેવો લાગ્યો હલવો, એમને બધા બહાર જેને જોયું ન હોય તો કઈ પૂછે કે ગાજર નો હલવો કેવો લાગ્યો, એ કે બહુ સારો, જો કે નહીં કે મને અંદર માર્યો. તો એમ પછી બધા લોકો અંદર જાય અને જોવે તો ગાજર એક લટકેલું, કે આમ હલાવો અને પછી બહાર નીકળી જાઓ ગાજર હલવો. એમ કરી કરી બધા લોકો ઉલ્લુ બની બની બહાર આવે બધા, અને બધા લોકો ઓબ્જેક્શન ઉઠાવે કે બહાર તો એવું લખ્યું છે કે ગાજર નો હલવો, પણ અંદર તો તમે મારો છો. બધા માર ખાઈ ખાઈને બધા બહાર આવે, પણ કોઈને કહે નહીં કે મને અંદર માર પડી છે. એવી જ રીતે આ સંસારનો જે વિવાહ વૈવાહિક જીવનમાં પણ આ જ દુઃખ છે. લગ્ન ન કર્યા હોય ને એને એમ લાગે કે કેટલા બધા સુખી છે, હો 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 હો, ટમાટા જેવા લાલ લાલ ગાલ, પણ એને ખબર નથી કે રોજ રાતના 2-4 ગુસ્તા ખાય છે. લગ્ન થઈ ગયા હોય ને તો એમ જ લાગે કે આ તો રોજ કાજુ બદામ નો જ્યુસ પીવડાવતી હશે, પણ ખબર નથી કે શેના લાલ લાલ થાય છે ગાલ. આવી દશા,
એટલે જેને લગ્ન ન થયો હોય ને વિચાર કરે, ના ના મારે લગ્ન તો કરવા છે, ટમાટા જેવા ગાલ લાલ લાલ કરવા છે. આ ગૃહસ્થ જીવનમાં આવું છે, સાદી કે લડ્ડુ જો ખાય ઓ બી પછતાય, અને જો ના ખાય ઓ બી ન ખાતો હોય એ પછતાય કે ના ના મારે તો લગ્ન કરવા છે. એટલે નથી કહેતા કે મમ્મી મમ્મી મારે જલ્દી સગાઈ કરી નાખો ને હવે જોઉં કેટલો મોટો થઈ ગયો, મારે લગ્ન કરવા છે. નાના નાના છોકરાઓ હું તમને કહું, સ્કૂલમાં બધા ભણતા ગામડે, અને લોકો શું કરતા ખબર, નાના નાના છોકરાઓને હીરા ઘસવા મોકલી દેતા સુરત ને મુંબઈ. અને હીરા ઘસવા મોકલી દે એટલે હીરા શીખીને આવે, પછી ગામડે આવે ને એટલે રેમન્ડ નું પેન્ટ પહેરીને આવે, સફારી પહેરીને આવે, અને એક્શન ના બૂટ અને અત્તર અને એક વીઆઈપી ની સુટકેસ ભરીને આવે. પણ ખબર નથી કે 6 મહિના કે 12 મહિના કેટલી મહેનત કરે, 12 કલાક સુધી રવિવારે અડધો દિવસ મહેનત કરે. તો જે લોકો છોકરાઓ ભણતા હોય ને એને વાપરવા એક પાંચ્યુંય ન મળે, કારણ કે ગોળ અને રોટલી આપે ખાલી, બીજું કઈ નહીં. અને ઓલા તો બદામ ને સિંગ ચણા ને બધું અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખાતા હોય, તો ઓલા લોકો વિચાર કરે સ્કૂલમાં જે ભણતા હોય કે હીરા ઘસવામાં છે ને બહુ સુખ છે, મેવા મીઠાઈ છે. તો ભણવાનું છોડી દે અને પછી એ પણ જાય હીરા ઘસવા, પછી જોવે ત્યારે ખબર પડે કેટલી ગદ્દા મજૂરી છે. આ શરીર સાફ થઈ જાય અને કેટલો હીરાનો પાવડર ખાવો પડે 12 કલાક 15 કલાક સુધી, ત્યારે એને ખબર પડે કે ભણ્યા હોત તો સારું હતું. એના જેવું આ ગૃહસ્થ જીવન છે. આ તમને મેં બીજું દ્રષ્ટાંત આપ્યું. લોકો બધા વિચાર કરે ના ના ભણવું કાંઈ, ભણીને કોનું ભલું થયું છે, એટલે બધા લોકો હીરામાં જતા રહ્યા. પછી ખબર પડી કે ભણ્યા હોત તો સારું હતું. અત્યારે સહીન કરતા નથી આવડતી, કાંઈ બી ફોર્મ ભરવું હોય ને તો ભાઈ થોડું ફોર્મ ભરી આપો ને બોલો, પણ 10 સુધી જો ભણ્યા હોત તો ફોર્મ ભરતા તો આવડ. અત્યારે ફોનમાં બટન દબાવવું હોય ને તો કોઈને ખબર નથી કે કયું બટન દબાવવું, લાલ દબાવવું કે ફોન આવે તો લાલ બટન દબાવી નાખે બોલો, ખબર જ ન પડે, તો કોઈ પ્રકારનું જ્ઞાન જ નહીં, એવી દશા છે બોલો. તો સંસારનું જીવન પણ આવું જ છે, અંધારિયા કુવા જેવું. બધાને ખબર છે કે ઘર સંસારમાં દુઃખ જ છે, અને ત્યાં રોજના ઝઘડા ને ઝંઝટ ને બધી ચાલે, અને એકલા હોય તો કોઈ ટેન્શન, ક્યાંય બી જવું હોય તો પહેલા તો ટિકિટ કઢાવવી પડે રિઝર્વેશન, ક્યાંય બી ફરવા જવું હોય તો, અને એકલા હોય તો ચાલુ ડબ્બામાં જતા રહે બોલો. એકલા હોય ને તો ગમે તે ચાલુ ડબ્બામાં જતા રહે, વેટિંગ ટિકિટમાં જતા રહે, પણ પરિવાર સાથે હોય ને તો 2 મહિના પહેલા લાઈનમાં ઊભું રહેવું પડે, આખી રાત મચ્છર કરડે, અને સવારમાં જોવા જાય તો વેટિંગ ટિકિટ પડી છે. દિવાળીના પ્રવાસમાં કેમ જવું હોય ફરવા તો પહેલેથી બધી તૈયારી કરવી પડે. તો ગૃહસ્થ જીવન કેવું છે કે અંધારિયા કુવા જેવું, 24 કલાક ચિંતામાં હોય. જેણે જેણે લગ્ન કર્યા છે ને એ બધા લોકો બિચારા એટલા દુખી, એટલા ટેન્શન, એમ લાગે કે આખા ભારતનો જે ટેન્શન છે ને નરેન્દ્ર મોદી એક જ માણસ ઉપર આપી દીધું છે, બિચારો એટલો દુખી. અને ક્યારેક લગ્નમાં ગયા હોય ને તો પેલો કે ફોટો પાડે ને એટલે કે થોડાક મુસ્કુરાવો, પણ એના અંદર સુખ ક્યાં છે, એ ક્યાં હસવાનો, જેટલા એમ કે ઓલો ફોટો પાડવાનો કે થોડાક સ્માઇલ પ્લીઝ, પણ બોલો એ વધારે ગંભીર થઈ જાય, કારણ કે અંદર એટલું દુઃખ જ ભરેલું છે, એ ક્યાં એ હસવાનો છે બોલો, એટલો ગંભીર ચિંતામાં 24 કલાક. શું થશે શું થશે, ચિંતા ચિતા અપિ ગરિયસી. સાધુ સંતો તો કહે છે કે ચિંતા અને ચિતામાં બે જ વસ્તુ, એક અનુસ્વાર એક બિંદીનો ફરક છે, કે જે ચિંતા તો ચિતા તો છે ને મળે મરેલું જે બળદું હોય ને મળદું એને બાળે છે, ચિતા કોને બાળે, મરેલા મડદાને બાળે છે.
અને ચિંતા તો જીવતે જીવતા માણસને બાળી રહી છે, અંદરથી બળે જ છે, ચાલું ચાલુ જ છે અગ્નિ અને બળતો રહે છે. પણ ક્યારે એ બળતા બળતા એ ગુરુ મહારાજની પાસે જઈને પૂછે નહીં કે હું કેમ બળી રહ્યો છું, કેમ મને આટલું દુઃખ છે, હું તો રાત દિવસ સુખી થવાનો પ્રયાસ કરું છું પણ હૃદયની અંદર બળતરા તો ચાલું ચાલુ જ છે, એને ઓલવવાનો કોઈ ઈલાજ છે? ત્યારે ગુરુ મહારાજની પાસે જાય તો ઈલાજ આપે ને, ત્યારે ગુરુ મહારાજ કે એનો ઈલાજ છે, એનો એક જ ઈલાજ છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, એનો એક જ ઈલાજ છે કે ભગવાનનું નામ લ્યો, ભગવાનની ભક્તિ કરો, એ જ ઈલાજ છે. અને એ પાણીની સમાન છે, ઓલવી નાખશે બધી બળતરાઓને અને અંદર સુખનો અનુભવ કરશું. બે માળા કરે ને પછી મૂકી દે એટલે ફરીથી ઓલી અગ્નિ ધીરે ધીરે હવા લાગે એટલે શું થાય, ફરીથી પ્રજ્વલિત થાય. પણ 24 કલાક જ્યારે પણ સમય મળે ત્યારે માળામાં હાથ નાખીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, 24 કલાક જો આપણે ભગવાનનું નામ લેતા હોય તો શું કાંઈ બળતરા રહેવાની છે? પછી ઘણા લોકો કે તમે તો કયો છો કે માળા કરવાથી સુખ મળે છે, તો અમને કેમ નથી મળતું? અને તમે તો 24 કલાક ભક્તિમાં લાગેલા છો, તમારી જેમ તમને જેમ સુખ મળે છે અમને કેમ નથી મળતું, એનું કારણ શું છે? કારણ કે 1 કલાક સાંભળવાથી કઈ સુખ મળવાનું? જ્યારે પણ સમય મળે ઘરે બેઠા બેઠા પણ કીર્તન, જે મહામંત્રનું મશીન આવે છે, જેને પણ જોતું હોય મારી પાસે છે, લાવેલું છે, ભગવાનના કીર્તન અંદર ચાલતા હોય, રસોડામાં મૂક્યો, કોઈ બી જગ્યાએ કીર્તન 24 કલાક ધૂન ચાલુન ચાલુ રાખવી જોઈએ ભગવાનના કીર્તન, અને એ આપણા કર્ણમાં જશે ને એટલે અંદર એક સુખનો અનુભવ આપણે કરી શકશું. ઘણા લોકો પૂછે છે કે તમે જેટલું જ્ઞાન આપો છો પણ ટકતું નથી, અમે ભૂલી જઈએ છીએ. ત્યારે અમે એક જ પ્રશ્ન એક જ ઉત્તર આપીએ છીએ કે આપણે જે માટલું છે ને અંદર પાણી ભરીએ છીએ પણ નીચે શું છે? ગમે જેટલું કાણું વોલ હોય એમાં ગમે જેટલું પાણી રેડો તો એ પાણી તો નીકળી જ જવાનું છે. અને આપણે બધાનું એ જ છે, માટલું તો બધાને છે પણ કાણું છે. તો આનો એક ઈલાજ છે. શું છે ઈલાજ? કે આ એ માટલાને 24 કલાક પાણીમાં ને પાણીમાં રાખો તો જવાનું છે. એવી જ રીતે કે ઘરે રહ્યો ગૃહે ડાકો વને થાકો સદા હરિ ભજો, ઘરે રહ્યો બહાર રહ્યો કોઈ બી જગ્યાએ રહો પણ 24 કલાક હરિનું કીર્તન ચાલુ ચાલુ જ રહેવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. લગ્નમાં ગયા હોય, કોઈના મરણામાં ગયા હોય, કોઈ પણ જગ્યાએ ગયા હોય, મનની અંદર ઠાકોરજીનું સ્મરણ ચિંતન ચાલુ ચાલુ જ રહેવું જોઈએ. મહામંત્ર છે ભગવાનનું નામ, ચાલુ ચાલુ જ રહેવું જોઈએ. તો જે મોટા મોટા સાધુ ને સંતો જે સુખનો આસ્વાદન કરે છે ને એ આપણે પણ કરીશું 24 કલાક હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જેના પ્રભુનું નામ જ હરે કૃષ્ણ હોય એને તો આખો દિવસ કેમ છો હરે કૃષ્ણ. તો આપણે બધાને હરે કૃષ્ણ બધા નામ કહી દેવાનું કે આજથી તમારું નામ શું? હરે કૃષ્ણ. ખાવું છે કે હા લાવ તો હાલ હરિ બોલ હરે કૃષ્ણ કહેવાનું. તો આજથી આપણે પ્રભુજીને હરે કૃષ્ણ કહેવાનું, અને કોઈ બી વસ્તુ હોય ને તો હરે કૃષ્ણ જ કહેવાનું. રામ રામ સીતારામ જે પણ ભગવાનનું નામ મનમાં સ્મરણ કરવાનું, અને બહાર પણ વાણીથી એ જ ભગવાનનું નામ લેવાનું. જ્યારે પણ શાક સમારીએ જમવાનું ભગવાનની માટે, જ્યારે થાળ ઠાકુરજીની માટે ભોગ બનાવીએ તો કીર્તન કરતા કરતા બનાવવું જોઈએ, મૂંગા મૂંગા ન બનાવવું જોઈએ. આપણે કોઈની મૈયતમાં નથી જતા, ભગવાનના ઠાકુરજી માટે ભોગ બનાવીએ છીએ, અને જ્યારે જ્યારે ભોગ બનાવીએ ને ભગવાનના કીર્તન કરતા
જયારે ઠાકોરજી નો ભોગ બનાવી તો એની અંદર સારા ગુણ આવે છે, અને ઈ જયારે ઠાકોરજી ને ભોગ લાગે અને આપણા સંતાનો ને જયારે આપશું ને તો એની બુદ્ધિ સુધરશે. દીકરી અને દીકરા અને પતિ ક્યારે પણ ખોટા માર્ગે નહીં જાય, ગેરંટી છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ તો હિતવાત્મ પાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યદ હરિમ આશ્રયેત. પ્રહલાદ મહારાજ કે છે કે અંધારિયા કુવામાંથી જો નીકળવું હોય ને તો વનમાં જઈને પ્રભુનું ભજન કરવું જોઈએ. એટલે એક કામ કરો બાપા, તમે અને આપણે બે જણા વનમાં એટલે કે વૃંદાવનમાં જઈને ભજન કરીએ. ઘણા લોકો કે અમારું એટલું બધું ભાગ્ય નથી કે અમે ભગવાનના ધામમાં જઈને ભજન કરીએ. તો કે છે કે ઘર પણ ઘરને પણ વૃંદાવન બનાવી શકો છો. જેટલી પણ દિવાલો હોય એ બધી દિવાલોમાં ભગવાનના મોટા મોટા ફોટા એને લગાડવા જોઈએ, અને જેટલા જે મોટા મોટા એને કાઢો. અમુક લોકો હીરો હિરોઈનના ફોટા લગાડતા હોય, પોતાના લગાવે બોલો સ્ટાઇલમાં આમ પડે, પણ એ તો મૂકો સાઈડમાં, ભગવાનના ઠાકોરજીના ફોટા લગાડો. કે જેવી રીતે નથી કેતા આંખ મારી ઉઘડે ત્યાં હું, તો ઘરની અંદર જ્યારે આપણે સૂતા હોય ખાટલામાં આપણી સામે આજુબાજુ પાછળ બધી જગ્યાએ ઠાકોરજીના ફોટા હોય, તો જેવા આપણે રૂમમાં પ્રવેશ કરીએ તો ઠાકોરજીના દર્શન થાય. તો ભક્તનું જે ઘર હોય ને એ વૃંદાવન જેવું થઈ જાય. ઠાકોરજીના ફોટા બધે લાગેલા હોય, ભગવાનના કીર્તન ભજન ધૂન ચાલતી હોય, ધૂન વાગતી હોય ચોવીસે કલાક, તો ઘરને પણ છે ને મંદિર બનાવી શકીએ છીએ આપણે. ઘરમાં ધૂન વાગતી હોય, ભગવાનના ફોટા હોય, ઠાકોરજીને થાળ ધરાતો હોય, આરતી કીર્તન ભજન સત્સંગ થતા હોય, એ પછી ઘર ઘર ન રહે, એ તો વૈકુંઠ બની જાય છે. પણ જેના ઘરમાં આ બધી વસ્તુ ન થતી હોય ને એને તો વનમાં જવું પડશે. એટલા માટે પાંડવોને જ્યારે ભગવાનની પ્રાપ્તિ કરવી હતી તો હિમાલયમાં ગયા હતા. એમને ખબર પડી કે કૃષ્ણ આ ધામ છોડીને જતા રહ્યા છે, ત્યારે પાંડવો પણ હિમાલયમાં ગયા હતા. પરીક્ષિત મહારાજને ખબર પડી કે તક્ષક નાગ મને કરડવાનો છે અઠવાડિયા પછી, તો પરીક્ષિત મહારાજ ઘરે બેઠા હતા નતા બેઠા, હરિદ્વારમાં ગયા. હરિદ્વાર જ્યાં આગળ ભગવાન મળે છે ત્યાં આગળ ગયા, અને સુખદેવ ગોસ્વામીના મુખેથી આજ ભાગવત 7 દિવસ સુધી સાંભળ્યું, 7 દિવસ ને 7 રાત સુધી, અને એને ભગવાન મળી ગયા. તો નિશ્ચિત આપણને પણ ભગવાન મળશે. પણ એક વસ્તુ છે કે આપણા ઘરને મંદિર બનાવવાનું છે, હોટલ અને થિયેટર નથી બનાવવાનું, હોમ થિયેટર નથી બનાવવાનું, મંદિર બનાવવાનું છે. ઠાકોરજી દોડતા દોડતા આવશે, શુદ્ધ અને પવિત્ર હોય આપણું હૃદય આપણું ઘર, તો એવા ઘરમાં ઠાકોરજી પધારે છે. તો આપણી બધાની ઈચ્છા છે ને કે ઘરે ઠાકોરજી આવે, ભગવાન આવે, રાધારાણી આવે, આવશે નિશ્ચિત. પણ જેમ શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જીવન જીવવું જોઈએ, તો નિશ્ચિત આવશે. આવતીકાલે પ્રહલાદ મહારાજ હજી ઉપદેશ આપશે કે ઘર સંસાર અંધારીઓ કુવત છે, એમાં દુઃખ સિવાય બીજું કાંઈ મળતું નથી, પણ ઠાકોરજીના ભજનમાં અને ભક્તિમાં જે સુખ છે એવું બીજે ક્યાંય નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે.